સાધન કરી જુઓ આછુરી. આ પદ સાત દિવસના સાત નામના આધારે રચના કરી છે. આપણા જૂના જે ભક્ત કવિઓ કે મહાપુરુષોની વાણીમાં રચનાની અંદર ક્યાં તો મહિનાઓના નામ હશે, ક્યાં તો તિથિઓ હશે, અને ક્યાં તો અઠવાડિયાના સાત દિવસના નામ હશે. તો એ સાત દિવસના સાત વાર ઉપરથી એમના સાત વિચારોને આ પદની રચનાની અંદર એને વ્યવસ્થિત રીતે ગોઠવાય સ્થાપ્યા છે. જે કેવું છે એ સાત દિવસના આધાર લઈને પોતાના વિચારોને, સાત વિચારોને વ્યક્ત કર્યા છે. અહીંયા સાધન કરી જુઓ તો આછું કરીને રવિવારનો દિવસ છે, સમય મળે થોડું કરી તો જુઓ, કારણ કે સમયની રવિવારે મોકળાશ હોય. એટલે સાધન કરવા માટેની સમયની મોકળાશ પણ જોઈએ, અને સમયમાં હળવાશ હોય ને તો જ સાધન સારું ને સાચું થાય. પણ જો ઉતાવળ હોય, સમયની ખેંચાતાણ હોય તો હડબડ જ થયા કરે. એમાં કોઈ આપણને શાંતિ ના મળે, એનું પરિણામ ના મળે. એક વસ્તુ છે, સાધન કરી જુઓ તો આછું કહીને જે મહારાજે આપણને ખૂબ જ સરસ એની અંદર ટકોર કરી છે, એક સૂઝ આપી છે કે જ્યારે પણ સાધન કરીએ ને ત્યારે શાંતિથી કરીએ, ઉતાવળથી ન કરીએ. આપણે જે કઈ સાધન ભજન કરીએ છીએ તે શાંતિ માટે, સ્થિરતા માટે. પણ એ સ્થિરતા તો ક્યાંય જતી રહે, એને બદલે બેસીએ એટલે માળા બહુ ઝડપથી ફરતી જાય. જે નિત્ય નિયમના પાઠની પંક્તિઓ હોય શ્લોક, એ ધડ જતી રહેતી હોય. તો એમાં શાંતિ ક્યાં રહી, ક્યાં આવી સમજણ, ધીરજ ક્યાં રહી? એટલે સૌથી પહેલા કહ્યું સાધન કરી જુઓ તો આછું, થોડું કરો પણ શાંતિથી કરો. માળા ફેરવીએ તો મંત્રને બિલકુલ શાંતિથી જપીએ, ભલે પાંચ ને બદલે બે માળા કરો પણ શાંતિથી. કારણ જે કઈ સાધન ભજન કરીએ છીએ તે શાંતિ માટે કરીએ છીએ. હવે જો સાધન ભજન કરતી વખતે શાંતિ ન હોય તેનું પરિણામ શું? ગીતાના પાંચ અધ્યાય કરતા હોઈએ તો એક અધ્યાય કરો પણ શાંતિથી, સમજણ પૂર્વક. એટલે એક જે કઈ કરો એને નિષ્ઠાપૂર્વક, સમજણ પૂર્વક, અનુભવથી. જે કઈ આપણે કરીએ છીએ એમાં પહેલા પણ વાત થઈ છે, ફરી પણ એની એ વાત દોહરાવીએ છીએ કે સાધન ભજનના ચાર પગથિયા છે. પહેલું પગથિયું શબ્દાનુસંધાન. આપણે ગીતા કે રામાયણ કે વિષ્ણુ સહસ્ર કે કોઈ પણ એનો, એના શબ્દથી એનું અનુસંધાન કર્યું, ભાઈ આ વસ્તુ છે આપણે કરવી છે. આ પહેલું પગથિયું. પછીથી અર્થાનુસંધાન. એમાં શું કહ્યું છે એનો અર્થ સમજીએ. અર્થ સમજાશે, બીજું પગથિયું થયું. પછી ત્રીજા પગથિયે ચડીએ ભાવાનુસંધાન એમાં ભાવ શું છે, હૃદયની સાથે એનું એનો સંબંધ થાય, તાદાત્મ્ય થાય. પહેલું પગથિયું શબ્દાનુસંધાન, બીજું પગથિયું અર્થાનુસંધાન, ત્રીજું પગથિયું ભાવાનુસંધાન. એમાં ભાવ હશે ને તો હૃદયની અંદર એક નવી પ્રેરણા, નવો ઉત્સાહ, નવો આનંદ આવશે ભાવ સહિત, અને એના પ્રત્યે આપણો એટલો બધો લગાવ રહેશે કે આપણને આનંદ આવશે એનાથી. ગીતામાં કે રામાયણમાં અર્થ સમજતા હઈએ, પદસંગ્રહના ભજનમાં અર્થ સમજતા હઈએ, તો જ્યાં એક પંક્તિ એવી આવી ગઈ તેને બે ત્રણ વાર ગાવાની ઈચ્છા થાય, કેટલો સરસ ભાવ છે સમજણપૂર્વક. અને એ રીતે જયારે આનંદ આવે ત્યારે આપોઆપ ચોથા પગથિયે ચડી જવાય સ્વરૂપાનુસંધાન, એની અંદર તન્મયતા આવી જાય. જે વાત કહી હોય એ પરિસ્થિતિ, એ વાત આપણને અનુભવાય, પ્રત્યક્ષ દેખાય કે ઓહો હો, જય મહારાજે કેટલી સરસ વાત કરી છે, એનો અનુભવ થયા કરે, જેને અનુભૂતિ કહેવાય, સ્વરૂપાનુસંધાન કહેવાય. અનુભૂતિ અને સ્વરૂપાનુસંધાન આ છેલ્લું પાંચમું પગથિયું છે કે એની અંદર ઉત્પ્રોતતા આવી જાય એ સાધનની સાથે. તમે અને સાધન જુદા ના બનો, એને માટે કોઈ ફરે નહીં આદિ તે પાછું. જે આદ્ય બ્રહ્મ છે, જે પરબ્રહ્મ છે, ત્યાં સુધી જ જઈને અટકશે. મૂળ સ્થાન જે છે પરબ્રહ્મ પરમ તત્વનું, ત્યાં પહોંચ્યા સિવાય પાછું નહીં આવે. આ પાંચ પગથિયા. પછી એમાં ને એમાં જ તન્મયતા થશે, એના સ્વરૂપમાં જ પહોંચી જવાશે. પાંચ પગથિયાને હંમેશા યાદ રાખો, નિત્ય નિયમ કરતી વખતે, કે આટલા વખત થી કરીએ છીએ. શબ્દાનુસંધાન તો થયું, અર્થ ના સમજાતો હોય તેના અર્થ માટે પ્રયત્ન કરીએ, કોઈની પાસે એના જાણકાર હોય ત્યાં આગળ, અને ત્યાર પછીથી એ અર્થ સમજાયો એને વારંવાર એને વિચારીએ, આનો અર્થ આ થાય, આનો અર્થ આવો થાય, આવી રીતે સમજાય. અને ત્યાર પછીથી એની અંદર ભાવ ઉત્પન્ન થાય, ઓ કેટલું સરસ છે, કેટલી સરસ વાત કરી છે, એટલે હૃદયંગમ બને, હૃદયંગ બને, આપણી સાથે એનું તાદાત્મ્ય થાય. અને એ અનુસંધાન થયું ત્યાર પછીથી આગળ વધાય, અને છેવટે સાક્ષાત્કાર જે અનુભૂતિ થઈ હતી, અનુભૂતિ થાય, ભાવાનુસંધાન થાય, પછી અનુભૂતિ થાય, અને અનુભૂતિ થયા પછી સ્વરૂપાનુસંધાન થઈ જાય પાંચ. અને એટલા માટે અહીંયા કહ્યું, ફરે નહીં આદિ તે પાછું છે, પાછું રે. સાધન ખૂબ દિલથી સમજણપૂર્વક કરો કે છે, અને ત્યાર પછીથી એના મૂળ સ્થાન જે આપણો આત્મા છે, આપણા આત્મા તત્વ સુધી એ પહોંચે. અને એને કહ્યું ફરે નહીં આદિ તે, અને એને સમજ્યા સિવાય, ત્યાં સુધી પહોંચ્યા સિવાય પછી પાછું નહીં ફરાય. આ પાંચ પગથિયા છે. ત્યાં પહોંચ્યા પછી આ સંસારના સાધનો તરફની એટલી બધી ઉપેક્ષા થઈ જશે, એટલી બધી ઉપેક્ષા કે મારે આની શી જરૂર છે, સંગ્રહ કરવાની પણ ઈચ્છા નહીં થાય. એ મહાપુરુષો ઠાકુર રામકૃષ્ણ પરમહંસજી ગંગાજીના કિનારે બેસી એક હાથમાં માટી હોય ને એક હાથમાં સૂનું, બંનેને જોયે આમ એક સરખી દ્રષ્ટિ કરે, આમાં નામાં શું ફેર છે, આ જમીનમાંથી નીકળે છે, આ જમીનમાંથી નીકળેલું છે, બંનેને આમ જોઈ અને બંને હાથે ને ગંગાજીમાં સમલોષ્ટાસ્મ કાંચના, જેને માટી લોડું અને સોનું સમાન થઈ ગયું છે, આ સ્થિતિ આ અવસ્થા એ પહોંચી જાય. પછી એને આ સાંસારિક લૌકિક વસ્તુ તરફ છે જે આકર્ષણ જ નહીં રહે. કેમ કે પરબ્રહ્મ નું જે પરમ તત્વ છે એ મળ્યું ત્યાંથી પાછું ફરાય જ નહીં. મળી ગયું આટલું છે. યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તથા ભગવાને ગીતામાં કહ્યું, જે મેળવ્યા પછીથી બીજી કશી વસ્તુ મેળવવાની કે લેવાની ઈચ્છા થાય જ નહીં. ફરે નહીં આદિ તે પાછું, પરબ્રહ્મને મેળવ્યા સિવાય એ પાછું ફરે જ નહીં. પણ એ સમજ સદગુરુના સાધન વડે જ પ્રાપ્ત થાય. અને એટલા માટે કહ્યું કે સાધન કરી જુઓ તો આછું, થોડુંક તો કરી જુઓ સમય મળે ત્યારે. એટલે સૌથી પહેલા રવિવારને દિવસે આદેશ કર્યો છે, અવકાશ હોય જ ત્યારે આળસમાં ના કાઢીએ સમય કે ચાલો આજ રવિવાર છે એટલે આરામ કરી લઈએ. જો રોજ આરામ વગર ચાલતું હોય અને 6 દિવસો પસાર થતા હોય તો રવિવાર આરામ વગર પસાર ન થાય. અને એ જે સમય મળ્યો એમાં થોડું થોડું સાધન ભજન કરીએ, થોડી સમજણ કેળવીએ, થોડાક આગળ વધીએ, 5 પગથિયા ચડવા માટે પ્રયત્ન કરીએ, શરૂઆત કરીએ, તો એને પહેલા સમજ શબ્દ પકડીએ, એને સમજીએ, એનો આત્મસાત કરીએ, એની અનુભૂતિ કરીએ, અને ત્યાર પછીથી એના સ્વરૂપની અંદર ભળી જવાનું. તો એ સાહજિક બની જશે. પણ સીધું જ આ તો અમને ના આવડે, સીધી અવસ્થા તો પ્રાપ્ત થવાની જ નથી. બધા જ ધોરણો ભણી ભણીને છેક તમે પ્રમાણપત્ર મેળવી શકો. પણ સીધું જ પ્રમાણપત્રની સાથે વાત કે સ્વરૂપાનુસંધાન કે એમ ન થાય. અનુભૂતિ તો એમ ન થાય. એના માટે ક્રમશઃ આગળ વધવું પડે. જેમ ઘરની અંદર માળ ઉપર ચડવું હોય તો એક એક પગથિયાનો ઉપયોગ કરીએ તો સરળ રીતે ઉપર ચડી જવાય. પણ 2-3 પગથિયાના કૂદકા મારવા જઈએ તો હેરાન થવું પડે અને ન પણ પહોંચવા દે. અને એટલા માટે જે કઈ સાધન ભજન નિત્ય નિયમ કરતા હોઈએ એને આ બતાવે પ્રમાણે ક્રમશઃ આગળ વધો, આગળ વધો. અને આગળ વધવામાં એ સીડીના પગથિયા છે ને, તમારી તમારી પ્રગતિ થવાની છે ને, તમારી ઉન્નતિ થાય છે, ઉત્કર્ષ થાય છે. લો મારી પીઠ ઉપર પગ મૂકીને તમે આગળ જાઓ. એક એક પગથિયું તમારા માર્ગમાં પીઠ આપશે, ચાલો આગળ જાઓ. પણ જો ચૂક્યા અને ક્યાંક ભૂલ કરી અને એક એ પગથિયું ચૂક્યા તો એક જ પગથિયું તમને આશ્રય નહીં આપે, સાથ નહીં આપે, છેક છેલ્લે નીચે પગથિયા નીચે આવી જવું પડશે. તો સાધન ભજન ની અંદર આશ્રય લઈએ છીએ એક ક્રમશઃ નો, અને ક્રમશઃ આપણે જો આગળ વધીશું. પણ ત્યાં એકની એક જગ્યાએ બેસી નહીં રહેવાનું. પાછું અહીં બહુ સારું છે ને, બહુ ગમે છે માટે આ પગથિયું છોડવું નથી. શાળામાં એક વિદ્યાર્થી ભણતો બહુ હોશિયાર, સરસ પરિણામ આવે અને તેજસ્વી હતો. તો પરિણામ આવી ગયેલા, શાળાના જે અવકાશ સમય ઉનાળાનો એ પણ પૂરો થયો, શાળાઓ ખુલી ગઈ. અને એ શાળામાં ગયો ખરો, અને જે વર્ગમાં બેસતો હતો એ વર્ગમાં જઈને બેસી ગયો. શિક્ષક આવ્યા, કેમ અહીંયા તું? તો ઉત્તીર્ણ થયો છું, તારે આગળના વર્ગમાં જવાનું છે, જા ત્યાં જા. તે ના સાહેબ, મને આ વર્ગ બહુ જ ગમી ગયો છે, બહુ જ ગમી ગયો છે, હું અહીંયા જ બેસીશ. કે ભાઈ તારે આ વર્ગમાં ના બેસાવે, તું તું આગળ વધ્યો છું. કે ના, આ વર્ગ હવે હું નહીં જ છોડું, મને બહુ જ ગમે છે. પ્રગતિ કેવી રીતે થશે? તો આવી આસક્તિઓ, આવો અધ્યાસ તમને આગળ ન વધવા દે કે બસ હવે તો આ ભક્તિ બહુ સારી છે. ભક્તિ રેવ ગરિયસી વાત ખરી, સાંડિલ્ય નારદ ભક્તિ સૂત્ર ની અંદર કહ્યું, બધી વાત સાચી. પણ એ ભક્તિ રેવ ગરિયસી, એનાથી પછી આગળ વધવાનું છે કે હા આ વર્ગની અંદર તને આટલા ગુણ મળ્યા છે ને તું ઉત્તીર્ણ થયો, એ તારી સફળતા, હવે તારે આગળ વધવાનું છે. પણ આગળ વધે જ નહીં ત્યાં ત્યાં, તો શું થાય? એની પ્રગતિ નહીં થાય, ઉન્નતિ નહીં સાધી શકે જીવનમાં. એમ સાધન ભજનના એક એક પગથિયાનો ઉપયોગ કરીને આગળ વધવાનું છે, એનાથી પ્રગતિ કરવાની છે. સાધન કરી જુઓ, કરી તો જુઓ, આ છું વળે નહીં આદિ થી પાછું. જે નીકળ્યું જ છે આગળ વધવા માટે, એ પાછું હટવા માટે નહીં, પાછું હટવા માટે નથી આપણે નીકળ્યા. જે કઈ પ્રાર્થના ઉપાસના સાધન ભજન કરીએ છીએ એમાં ભગવાન ધીરે 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 આપણને આગળ વધારે. આપણી ઉપાસના, આપણું સાધન ભજનનું બળ એ જ આપણને આગળ લઈ જાય. ધીરે ધીરે એ જ રસ્તો ખુલ્લો કરી આપે. એને કહેવાય છે આત્મગુરુ. ગુરુ એટલે શ્રેષ્ઠ, અને સત્ય એટલે આત્મા. શ્રેષ્ઠ સદગુરુ એ આપણો આત્મા છે. અને જો સાધન ભજન ની અંદર આપણને દિલચસ્પી હશે તો આત્મસ્ફુરણા દ્વારા જ આત્મ માર્ગદર્શન આપોઆપ સહજ મળ્યા કરશે અને આગળ વધી શકાશે. એકલવ્ય દ્રોણાચાર્ય પાસે ગયા, એને પોતાને અંદરથી આ સાધન માટે, ધનુર્વિદ્યા માટે ખૂબ જ ઉત્સાહ હતો. દ્રોણાચાર્યએ ના પાડી, પણ એનામાં એક ઉત્સાહ હતો કે મારે, એક લગન હતી કે મારે આ વિદ્યા મેળવવી છે. તો માટીના પુતળા ને સાક્ષીમાં રાખીને એ ધનુર્વિદ્યા પ્રાપ્ત થઈ શકી. કેમ? નિષ્ઠા. નિષ્ઠા પણ માણસને પોતાના માર્ગની અંદર ખૂબ જ પ્રગતિ કરાવી સારામાં સારી સફળતા આપી શકે છે. અને એટલે જે મહારાજે કહ્યું, ફરે નહીં આદ્ય આદિ આદ્ય તે પાછું. પરબ્રહ્મ એ પરબ્રહ્મ છે, આત્મા એ આત્મા છે. ભલે સૃષ્ટિ પાછી ફરી શકે વિનાશ થઈને, ભલે આ શરીર જન્મ્યું છે તે મરી જાય, પણ આત્મા કે આ શરીરની અંદરનો આત્મા કે આ સૃષ્ટિનો પરમાત્મા ફરે નહીં આદિ તે પાછું, એ પાછો નથી ફરતો. એ તત્વ એ પ્રમાણે જ અક્ષુણ્ણ રહે છે અને શાશ્વત રહે છે. એનો નાશ પણ થતો નથી, એનો અંત પણ હોતો નથી. અને એટલા માટે જ જે મહારાજે કહ્યું કે જે આગળ વધવા માટે ઉપાસના છે એ પાછી વળવા માટે નથી. સાધન કરી જુઓ તન મારે, આપણા શરીરની અંદર જ એ બધું છે. સાધન બીજું સાધન સૌ કાચું, જે ત્યાર પછીથી માણસ ચમત્કાર તંત્ર મંત્ર એની અંદર ફસાય છે. બીજા સાધન સૌ કાચા, તાંત્રિકોની સાથેની. અને જે સાચા દિલથી પોતાની ઉપાસનામાં દ્રઢ રહે છે એને તંત્ર મંત્ર ભૂત પ્રેત કશું જ કરી શકતા નથી. તમે આહો ના પલ્લે કરો મારી ઉપર, નથી સફળ થતા. એ આપણે અનુભવ કરેલો છે. તમે તાંત્રિક છો, આવો તો મારી ઉપર ચાલો. તમારે જે શક્તિ આપી લડાવીએ તે લડાવો, કશું થયું નથી. બીજું સાધન સૌ કાચું, આની આગળ જે આપણી ઉપાસના છે, આપણું સાધન ભજન છે, એની આગળ આ કોઈ લીંબુ મૂક્યું, કોઈ દાણા નાખી ગયું ને, કોઈ ઘરમાં આમ નાખી ગયું ને, આને મારી ઉપર આવું તદ્દન ખોટું છે. કશું નહીં થાય. આપણી ઉપાસનાનું બળ જ એટલું બધું, ભજનનું બળ એટલું છે, ગમે એટલી તાકાત અજમાવે તો પણ બીજું સાધન સૌ કાચ, એ કાચા પડે એની સામે આવી જ ન શકે. આવી પ્રબળતા જ્યાં એટલી બધી શક્તિશાળી હોય કે બીજા કોઈને સહેજ પણ આંચ ના આપે, તે ચેલાની રામ રક્ષા કરે. રામ નિરંતર રક્ષા કરે, આનંદ મંગળમાં તે ફરે. બોલો, ભૂત પ્રેત તેને શું કરે, રાજા પ્રજા તેને શું કરે, વાઘ વાઘણી તેને શું કરે, કેમ કે એનું ભજનમાં ખૂબ વિશ્વાસ એનો ઊંડો ઉતરેલો છે. માણસ જયારે છીછરા મનનો હોય, જયારે એની વૃત્તિઓ ગમે ત્યાં ભટકતી હોય, તો જ આવી બીકથી એને ડરવું પડે. અને મને મૂઠ મારી અને મારા ઘરમાં આવું કર, એ મનની નબળાઈ છે. તમારું સાધન ભજન એટલું બધું પ્રબળ ને શક્તિશાળી હોય કે આવી કોઈ બાબતને સહેજ પણ સ્પર્શવા ના દે. ભલે તમારા ઘરની અંદર મરચા નાખી ગયો હોય, કશું નહીં થાય. અને કદાચ એટલી પ્રબળતા હશે તો મરચા મોરા થઈ જશે, ખાઈ નાખશો તો. આપણને ખબર છે કે પેલા ચાર રસ્તાની વચ્ચે કુંડાળું કરીને વચ્ચે પેલું માટલું મૂકે અને દીવો, એના કુંડાળામાં જઈને પગ મૂક્યા છે, જાણી બુજીને કશું નથી થયું. તો આ જે આપણી મનની નબળાઈ છે, એ આપણને ખોટે રસ્તે અને ખોટી રીતે આપણને દુખી કરતી હોય છે. જય મહારાજે પોતાના શ્રીમુખથી કેટલી સુંદર વાત કરી. બીજું સાધન સૌ કાચું, સાધન સતગુરુનું સાચું, દ્રઢ વિશ્વાસ. પછી બીજે ક્યાંય ના ભટકવાય કે ચાલો અહીં નથી ત્યાં જવું, પેલા છે આયા છે તેમને ત્યાં જવું, આનો સત્સંગ છે ત્યાં જવું. અરે તમને અહીં આટલો સરસ સત્સંગ, આટલી દ્રઢતા, આટલી શક્તિ, આટલો વિશ્વાસ મળી જાય છે, પછી ક્યાં ભટકવાની જરૂર છે. લખરે ચોરાસી ભમી ભમી આવી છું સંતોને ઓથેરે, શું કહી દીધું, પ્રભુ મારા રુધિયા કમળ વચ્ચે રો છો. આટલું બધું કહી દીધું કે હું અહિયાં છું, સહેજે દૂર આગો જુદો છું જ નહીં. બીજું સાધન સૌ કાચું, દ્રઢતા કેરવો. મારા જય મહારાજે મને શરણું આપી દીધું છે, મારા જય મહારાજની નું શરણ છે એ મારા માટે પરિપૂર્ણ છે, હું અધૂરું છે જ નહીં. બસ જય મહારાજ મારું સર્વસ્વ છે. અંદાતાજીનું ગણી ખમ્મા, રાજસ્થાની સત્સંગ થતો હોય તો એને અન્નદાતા કહી દે, ઓ મારા તો આપ પોતે જે કહો છો આપ સર્વસ્વ મારું આપ છો. તો એની પાછળ દ્રઢતા હંમેશા કેળવવી જ પડે. વિશ્વાસ દ્રઢ હોવો જ જોઈએ કે મારા જય મહારાજને મેં મારા જીવનમાં સ્વીકાર્યા છે, એ મને પાર ઉતારવાના જ છે. કહી છે ને, બાહે ગ્રહી તો પાર ઉતારો, ભવસાગર પેલે પાર રે. જય મહારાજ.